તારીખ 10/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 268 અને 269 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 212
પ્રશ્ન 268 પાનું 158 અમે જ્ઞાનથી જુદું પાડતા હતા એવી ભૂલ અમારી થતી હતી, તો શું જ્ઞાનથી યોગ નાયક એમ નહીં લેવાનું? પ્રશ્ન તો ઉપાડેલો છે, પણ ભૂલ થતી હતી પછી એ પ્રશ્ન રહેતો નથી, કે જો ભૂલનો સ્વીકાર થતો હોય તો પછી એમ કરવાનું કે નહીં કરવાનું એ પ્રશ્ન ક્યાં રહે છે? સંકલન કારે કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હોય એવું લાગે છે પોતાને સમજણ પ્રમાણે. પ્રશ્ન એ છે ખરેખર તો કે જ્ઞાનથી જુદું પાડતા હતા એમ લેવાનું કે નહીં લેવાનું? તો કે સ્પષ્ટીકરણમાં એ વાત આવી ગઈ છે કે પર્યાયથી જુદું લેવાનો પ્રશ્ન, ભિન્ન પડવાનો પ્રશ્ન રહેતો નથી. જ્ઞાનની પર્યાયથી નાયક આત્માને ભેદજ્ઞાન કરવાનો પ્રશ્ન રહેતો નથી, એ તો સ્પષ્ટીકરણ આવી ગયું છે. એમ લેવું જોઈએ કે જરા વધારે સ્પષ્ટીકરણ આપો? પ્રશ્નમાં એમ લેવું જોઈએ કે જ્ઞાનની પર્યાયથી ભિન્ન નહીં પાડવો, એમાં કોઈ વિશેષ વાત હોય તો વધારે સ્પષ્ટીકરણ આપી શકાય એવું હોય તો આપો. તો એમાં સ્પષ્ટીકરણ એ રીતે સારું આવ્યું છે પાછું કે હું અધૂરા જ્ઞાન જેટલો નથી, પૂર્ણ શાશ્વત છું. જે સાધક અવસ્થામાં જે જ્ઞાન છે એ બધા અધૂરા જ્ઞાન છે. પછી ચાર જ્ઞાન હોય પણ એ ચારે ચાર જ્ઞાન અધૂરા જ્ઞાન છે. મતિ સ્વરૂપ બુદ્ધિ મનોપર્ય એ ચારે ચાર અધૂરા જ્ઞાન છે. હું અધૂરા જ્ઞાન જેટલો નથી, પૂર્ણ શાશ્વત છું. મતિશ્રુત અવધિ મનોપર્ય જ્ઞાન તે બધા ક્ષયોપમ જ્ઞાનના ભેદ છે, અધૂરા જ્ઞાનના. ક્ષયોપમ જ્ઞાન એટલે અધૂરું જ્ઞાન, કેટલો ઉઘાડ ઉઘાડ જ્ઞાનના ભેદો છે ચારે ચાર. આત્મા એવો અધૂરો નથી એમ લેવાનું છે. હું એવો એવડો નથી જે સૂક્ષ્મ જ્ઞાનની પર્યાય વર્તે છે સાધક દશામાં, એટલું એવડું મારું આત્મ સ્વરૂપ નથી એમ પોતાના સ્વરૂપ અને પર્યાયની તુલનાત્મક કમ્પેરેટિવ પોતાને બુદ્ધિ હોવી જોઈએ. વિજ્ઞાનનું નામ છે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને પરિવર્તન જ્ઞાન, ચાર જ્ઞાનના નામો છે. તો શું કહેવું છે? કેવળ જ્ઞાન છે એનાથી પણ જ્ઞાયક તો અનંત ગુણ સમૃદ્ધ છે, પણ સદૃશ ભાવે છે એટલે અમે નથી લીધું. બાકી તો એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય જેવડો પણ નથી, પૂર્ણ પર્યાય કરતા પણ અનંત, પણ એ તો જે અધૂરી પર્યાયને લાગવું પડે છે એ જ પૂર્ણ પર્યાયને પર્યાય અંશ લાગવું પડે છે, કે પર્યાય અંશ જેટલો તો નથી. પછી પર્યાય અધૂરી હોય કે પર્યાય પૂર્ણ હોય એક વાત. બીજું કે કેવળ જ્ઞાનીને સમજાવવાનો પ્રશ્ન નથી, સાધકને આ વાત સમજવાની છે. એટલે સાધક અવસ્થાના ભેદો લીધા, કેવળ જ્ઞાન થયા પછી તો એ વાત કંઈ સમજવી સમજાવવાનો ત્યાં કોઈ રહેતું નથી. એ વાત પૂરી થઈ ગઈ. હા, ના એ વાત નથી આમાં. એ વાત નથી. હું અધૂરા જ્ઞાન જેટલો નથી, પૂર્ણ શાશ્વત છું. મતિ શ્રુતિ અવધિ મનોપરિયોગ જ્ઞાન એ બધા સૂક્ષ્મ જ્ઞાનના ભેદો છે, પ્રકારો છે. તે મારો પૂર્ણ સ્વભાવ નથી. એ જે ચારે પ્રકાર છે એવો કોઈ પૂર્ણ સ્વભાવ નથી. કેવળ જ્ઞાન જેવો પૂર્ણ સ્વભાવ છે, પણ આ ચાર જ્ઞાન જેવો પૂર્ણ સ્વભાવ નથી. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવો અધૂરાને નહીં. એમ તાત્પર્ય શું નીકળે છે એમાંથી? કે પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરવો, અધૂરી પર્યાયને ગ્રહણ ન કરવો, અથવા અંશને ગ્રહણ ન કરવો. જે વિનાશિક અંશ છે એને ગ્રહણ ન કરવો, એ તો પર્યાય બુદ્ધિમાં અનાદિથી ગ્રહણ કરતો આવ્યો છે, અને એનાથી તો પરિભ્રમણ કરતો આવ્યો છે. રાગ અને નિમિત્તના કારણે જે પર્યાયો થાય છે, શું સંસાર અવસ્થામાં, સદમસ્ત અવસ્થામાં, રાગ અને નિમિત્તના કારણે જે પર્યાયો થાય છે તેને ગ્રહણ નહીં કરતા, એટલે તેને પોતા સ્વરૂપે ગ્રહણ નહીં કરતા. જે પૂર્ણ સ્વરૂપ છે તેને સ્વસ્વરૂપે ગ્રહણ કરવું જોઈએ. ગ્રહણ કરવું એટલે સ્વસ્વરૂપે ગ્રહણ કરવું જોઈએ, અથવા જે સ્વસ્વરૂપ છે તેને સ્વસ્વરૂપે ગ્રહણ કરવું જોઈએ. આ બધી તો નિમિત્તાધીન થતી પર્યાયો છે, ક્ષણોક્ષમ જ્ઞાન છે. એ તો કર્મના ક્ષય અને ઉપશમ અનુસાર ઉત્પન્ન થતી નૈમિતિક પર્યાયો છે. નિમિત્તે નિમિત્તે નિમિત્ત નૈમિતિક સંબંધે થતી નૈમિતિક પર્યાયો છે, એવું આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ તો કર્મથી અબદ્ધ સ્પષ્ટ છે, એટલે એને કોઈ કર્મનો સંબંધ નથી. ચારે ભાવોને ઉદય ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયિક, એ ચારે ભાવોને કર્મનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પંચમ ભાવ જે પરમ પારિણામિક ભાવ, કારણ શુદ્ધ પરમાત્મા, એને કોઈ કર્મ સાથે સંબંધ નથી. ત્યાં કોઈ કર્મનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ એની સાથે ત્રણે કાળે નથી. આ બધી અધૂરી પર્યાયો છે, એનું જ્ઞાન કરવું. એ બધી અધૂરી પર્યાયો છે એનું જ્ઞાન કરવું, કે ક્યાં કઈ ભૂમિકામાં કેવી પર્યાય હોય છે, કઈ ભૂમિકામાં કઈ સાધક અવસ્થામાં કેવી કેવી પર્યાયો હોય છે. જેમ કે મનોપરિયોગ જ્ઞાન છે એ મુનિ અવસ્થા સિવાય ન હોઈ શકે. શું? મુનિ દશા સિવાય ન હોઈ શકે મનોપરિયોગ જ્ઞાન. એમ જ્ઞાન કરવું ભૂમિકા અનુસારનું, એટલે ખોટી કલ્પના ન થાય. શું? જેમ કે કોઈને ખ્યાલ આવી જાય કે ભાઈ તમારા મનમાં આમ ચાલી રહ્યું છે એવું મને સમજાય છે, વાત તો તમારી બરાબર છે, તો એમ કલ્પના ન કરી લીધી છે, મને મનોપરિયોગ જ્ઞાન થઈ ગયું છે. ક્યારેક એવું બને, કોઈનો ખ્યાલ આવી જાય, આગળ પાછળના પરિસ્થિતિ અનુસાર ખ્યાલ આવી જાય કે અત્યારે આના મનમાં આવું ચાલતું લાગે છે. પૂછે કે ભાઈ તમારા મનમાં આમ ચાલે છે? તો કે હા એમ જ ચાલે છે. તો શું મનોપરિયોગ જ્ઞાન થઈ ગયું કે નહીં? એ અનુમાન છે. કોઈ વાર અનુમાન સાચું પડે ને કોઈ વાર અનુમાન ખોટું પડે, એટલે બધું જ્ઞાન કરવાનો વિષય છે, જેથી બીજા ખોટા ખોટી કલ્પના એ મિસકોન્સેપ્ટ ઉભા ન થાય. તે ચૈતન્યની સાધનામાં પ્રગટતી પર્યાય છે. એ બધી મતિ શ્રુત અવધિ મનોપર્યોગ વગેરે પ્રકારો છે, તે બધા પ્રકારો સાધક દશામાં ઉત્પન્ન થાય છે. સમ્યક મતિ જ્ઞાન, સમ્યક શ્રુત જ્ઞાન, સમ્યક અવધિ જ્ઞાન અને મનોપર્યોગ જ્ઞાન. મનોપર્યોગ જ્ઞાન અસમ્યક હોતું નથી, કેમ કે એ તો ભાવલિંગી મુનિને જ ઉત્પન્ન થાય છે. બાકીના ત્રણ જ્ઞાન મિથ્યા પણ હોય અને સમ્યક પણ હોય. તો યથાસ્થાને તેનું જ્ઞાન કરવું, તેને જાણી લેવું. તેનાથી ભિજ્ઞાન કરવાનું નથી. જે મુદ્દો છે તો એ છે કે તેનાથી ભિજ્ઞાન કરવાનું નથી. એ વિષય તમને આગળ સ્પષ્ટ કર્યો છે. આમાં જરા એક પડખું વધારે સ્પષ્ટ કર્યું કે એ અધૂરી પર્યાયો છે સાધક દશાની, અને આત્મા પરિપૂર્ણ શુદ્ધ છે તો હું એટલો નથી એમ લ્યો ત્યાં સુધી બરાબર છે. પણ એનું ભિજ્ઞાન કરવાની વાત રહેતી નથી, કેમકે એ જ્ઞાન પોતે જ સમ્યક હોય ત્યારે સ્વરૂપ સાથે અભેદતા સાધે છે. જે જ્ઞાન પોતાના સ્વરૂપ સાથે અભેદતા સાધે એ જ જ્ઞાનથી ભેદ જ્ઞાન કરવું, એ વાત તો કઈ સુસંગત નથી રહેતી એમ કહેવું છે. એ 268મો પ્રશ્ન છે. એ 267ના અનુસંધાનમાં છે એટલે એનો આશય પણ એક જ આવી જશે. એટલે જ્યાં 267 કર્યું છે ત્યાં 267-68 જોઈન કરી દેવું. જેમ રાગ જ્ઞાન નું નિમિત્ત છે એમ અન્ય પદાર્થો પણ જ્ઞાન નું નિમિત્ત જ છે. બંને એક જ સરખું ડેઝિગ્નેશન છે નિમિત્ત તરીકે. નૈમિત્તિક જ્ઞાન છે, જે જ્ઞાનમાં તે જણાય છે તે નૈમિત્તિક છે. અને એમાં શું શું જણાય તો કે રાગ પણ જણાય અને બીજા પદાર્થો પણ જણાય. ના, એવું કઈ નથી. બંને સ્વતંત્ર છે, નિશ્ચયથી બંને સ્વતંત્ર છે. વ્યવહારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિશ્ચયથી સ્વતંત્ર છે અને વ્યવહારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બંને પડખાનું જ્ઞાન કરવું, પછી એમાંથી કોને મુખ્ય કરવું એ પછીનો વિવેક કરવાનો વિષય થાય છે. પણ સમજણ તો બંને કરવી એમ છે. હા, ભૂલ કરે મુખ્ય કરે તો અવલંબન થઈ જાય ને. હા, નિમિત્ત થી થાય છે જાણવાનો વિષય. નહીં, બિલકુલ નહીં. તો શું છે કે નિમિત્ત નિમિત્ત સંબંધ એ પરિણમીને અવલંબન તો કરી જ રહ્યો છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જે જ્ઞાનની પર્યાયો થાય છે એ વિપરીત અવસ્થામાં તો એ કરી જ રહ્યો છે. એ તો કરી જ રહ્યો છે, પછી કરવાનો ક્યાં પ્રશ્ન? એનો ઉપદેશ ક્યાં રહેવા દેવાનો રહીએ છે? એ તો ચાલે છે, સંસારમાં એ જ ચાલે છે, બીજું શું ચાલે છે? પ્રશ્ન છે, દ્રવ્યની કોટી ઊંચી છે, પર્યાયની કોટી નાની છે, તે પ્રમાણની અપેક્ષાએ કહેવાય છે કે નયની અપેક્ષાએ? આ વચનામૃતમાં, બેનશ્રીના વચનામૃતમાં એમણે આ વાત કરી છે કે દ્રવ્યની કોટી ઊંચી છે અને પર્યાયની કોટી નાની છે, પછી ભલે તે કેવળ જ્ઞાનની પર્યાય હોય પણ એ એક સમયની છે. અને કેવળ જ્ઞાન જેવો સ્વભાવ હોય તો પણ તે ત્રિકાળ રહે છે. એટલે બે વચ્ચે ફેર શું છે કે સમયની અપેક્ષાએ જુઓ તો એમાં અનંત ગુણો તફાવત છે. કેટલો અનંત ગુણો તફાવત છે! એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય નાશ પામી જાય છે, જ્યારે આ જે સ્વભાવ છે એ કેવળ જ્ઞાન જેવું સામર્થ્ય એનું અનંતકાળ એમને એમ એવું ને એવું ઇન્ટેક્ટ રહે છે. એટલો બધો અનંત ગુણો ફરક છે એનામાં. એટલે એના સામર્થ્યને વિચારવામાં આવે તો અને કાળને વિચારવામાં આવે તો અનંત ગુણ સમૃદ્ધ છે, દ્રવ્ય છે, મોટું છે, મહાન છે. કેટલું કેવળ જ્ઞાનથી પૂર્ણ શુદ્ધ પર્યાયથી અનંત ગુણ મોટું છે. એટલે કે એક સમયની પર્યાયનો કોઈ રેશિયો પ્રોપોર્શન લાગુ પડે નહીં, પૂર્ણ પર્યાયનો પણ રેશિયો પ્રોપોર્શન લાગુ ન પડે, એટલું મહાન છે દ્રવ્ય. એટલે દ્રવ્યની મહાનતા અચિંત્ય છે, પણ એવી રીતે એને કહી શકાય કે એક સમયની પૂર્ણ શુદ્ધ પર્યાયથી પણ અનંત ગુણ સમૃદ્ધ છે. એક સમયની પૂર્ણ શુદ્ધ પર્યાયનું સામર્થ્ય પણ અનંતું છે. કેવળ જ્ઞાનાદિ પર્યાયનું સામર્થ્ય કેટલું છે? એ પર્યાયો પણ અચિંત્ય છે, અને એનું સામર્થ્ય પણ બેહદ છે. તો કે એનાથી પણ અનંત ગુણ સમૃદ્ધ છે. વસ્તુનું સ્વરૂપ કેવું, આત્મ સ્વરૂપ કેવું, કે એનાથી પણ અનંત ગુણ સમૃદ્ધ છે, જેનો જ્યાં એનો પણ રેશિયો પ્રોપોર્શન લાગુ નહીં પડે. આવી પોતાની મહાનતા છે એમ એની આઉટલાઇન મળે છે. બાકી તો અનુભવનો વિષય છે, આઉટલાઇન મળે, અનુભવ કરી ત્યારે અંડરલાઇન મળે એને. એમ બૌદ્ધિક સ્તર પર એની ઉપાદેયતા સમજાવવા માટે એ વાત છે. તું આવો, તું મહાન છું, તું પામર કાં થા, તું પામર દીન હીન થઈને કાં ફરે છે અને દુઃખી થાય છે? તું તો આટલો બધો મહાન છો. અહીંયા તો પ્રશ્ન એટલો જ ઉઠેલો છે કે દ્રવ્યની કોટી મોટી છે. કોટી એટલે કક્ષા, કોટી એટલે કક્ષા. અને પર્યાયની કક્ષા નાની છે એમ આપે પ્રતિપાદન કર્યું છે વચનામૃતમાં. તો એમાં આપે અપેક્ષા પ્રમાણની લીધી છે કે નહીં લીધી છે? શું સમાધાન? કે તે નય અપેક્ષા એ બરાબર છે, એ નયનો વિષય છે, પ્રમાણનો વિષય નથી. કેમ કે આમ પ્રશ્ન પૂછનારને નહીં પ્રમાણનો ખ્યાલ નથી એમ છે એની અંદર. કેમ કે પ્રમાણ છે એમાં મુખ્ય ગૌણનો વિભાગ નથી. જ્યારે દ્રવ્ય મહાન છે, પર્યાય નાનો નાની ચીજ છે, તો મુખ્ય પર્યાય ગુણ મુખ્ય થયો એ દ્રવ્ય થયો. તો મુખ્ય ગૌણ નહીં થાય. પ્રમાણમાં મુખ્ય ગૌણ નથી થતો. આ પ્રમાણ જ્ઞાન પરિણમનનો સ્વરૂપ છે. આ પ્રમાણમાં મુખ્ય ગૌણ નથી થતો. એટલે જ્યાં નાની મોટી વાત આવે એટલે ઓટોમેટિક એ નહીંનો વિષય થઈ જાય છે, પ્રમાણનો વિષય નથી રહેતો. તે નય અપેક્ષા એ છે, બરાબર છે. એટલે નય અપેક્ષા એ છે. દ્રવ્યની કોટી ઊંચી જ છે. દ્રવ્યની કોટી કેમ ઊંચી છે? કે દ્રવ્ય શાશ્વત છે, અનાદિ અનંત છે. શાશ્વત અને અનાદિ અનંત એ શાશ્વતનો જ ખુલાસો છે. શાશ્વત એટલે શું? કે અનાદિ અનંત છે એ કાળ અપેક્ષા એથી. બીજું સામર્થ્ય અપેક્ષા એ દ્રવ્યમાં ગુણ ભર્યા છે અને અનંત શુદ્ધ પર્યાયો પ્રગટ કરવાની શક્તિ પણ એમાં છે. એક તો જે દ્રવ્ય સ્વભાવ છે એમાં અનંત ગુણ છે, પર્યાયમાં ગુણ નથી, એકે ગુણ નથી. પર્યાય તો પર્યાય રૂપે છે, ગુણ રૂપે નથી. જ્યારે દ્રવ્યમાં તો અનંતા ગુણ છે, ઉપરાંત અનંત પૂર્ણ શુદ્ધ પર્યાયો પ્રગટ કરવાની એનામાં શક્તિ છે, અને તે શક્તિ અનુસાર અનંત શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે, તો પણ શક્તિ એવી ને એવી ઇન્ટેક્ટ રહે છે, એવું દ્રવ્યનું સ્વરૂપ છે. એવું ગુણનું પણ સ્વરૂપ છે અને એવું દ્રવ્યનું પણ સ્વરૂપ છે. દ્રવ્ય છે તે અક્ષય નિધિ છે. કેવું છે? અક્ષય નિધિ છે, અથવા અક્ષય પાત્ર છે. આપણે નથી કહેતા ચમત્કારની અંદર કન્યામતીમાં એવા ચમત્કારના દાખલા આવે, શું આંજી નાખે એવા, કે ભાઈ એક મહાત્મા હતા એ પ્રસાદ વહેંચતા હતા, હા, એનું જે તપેલું હતું એના ઉપર કપડું ઢાંકી દે, પછી હાથ નાખવાની જગ્યા રાખે, બાકી કંઈ દેખાય નહીં અંદર કેટલો ચીજ કેટલી છે, પ્રસાદ કેટલો ભર્યો છે, પણ એ વેચા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે, અક્ષય પાત્ર છે એમ, કે ખૂટે નહીં, જેટલા માણસોને આપ્યું એ જો બહાર ભેગું કરવામાં આવે તો ક્યાંય તપેલ મહામાય નહીં, જેટલા માણસને પ્રસાદ આપ્યો હોય એ જો પ્રસાદ એકઠો કરવામાં આવે તો ક્યાંય તપેલા મહામાય એટલો ન હોય, એવા ઘણા તપેલા ભરાય જાય એટલું તો એને આપી દીધું, એને હજી આપ્યા જ કરે તો આમે, હું કેમ કે ભાઈ તો એમની પાસે એવી રિદ્ધિ સિદ્ધિ છે, તો એવી કોઈ લબ્ધિ છે કે એમની પાસે અક્ષય પાત્ર છે અને બધાને આપ્યા કરે છે, હવે વિદ્યા હોય છે, શું અમુક પ્રકારની આ જાદુગર નથી લોકો કરતા, જાદુ કરે છે કે નથી કરતા, હું આટલું કે એટલે કે એવી પેટી હોય કે એટલે કે હોય એમાંથી કાઢા જ કરે, કાઢા જ કરે, કાઢા જ કરે, શું ઢગલો કરે બહાર, બધાને આશ્ચર્ય થઈ જાય કે આટલી પેટીમાં આટલું ક્યાંથી હમણાં, એ બધી હેન્ટ્રિક્સ છે પણ તોય તો લોકોને આશ્ચર્ય થાય છે ને, જોવા મારી મારા હાથમાં મીટી મૂકું છું, પછી આમ કરે જુઓ નથી મીટી, પછી પછી મુઠ્ઠી બીડે, આમ કરે નામ કરે તો બે કબૂતર ઉડે હાથમાંથી જાણે, હા હાથમાં કઈ બે કબૂતર તો હમાય નહીં, હમાય તો દેખાય વગર રે નહીં મુઠ્ઠીમાં, એક કબૂતર હોય તો મુઠ્ઠીમાં દેખાઈ જાય, આ મુઠ્ઠી વાળી ને આમ કોઈ મુઠ્ઠી આમ ખોલે ત્યાં બે કબૂતર ઉડે, જોયા છે ખેલ જોયા છે, નથી જોયા જાદુગરના ખેલોમાં એ બધું આવે છે, એ લોકો તો કે છે કે આ બધી હેન્ડ્રિક્સ છે, કેલાલનું નામ તો પ્રસિદ્ધ છે ને, એ આપણા ઉષાબેનના મામા થાય છે, ભમચારી ઉષાબેન છે ને જે બેનશ્રીની સેવામાં રહેતા હતા એને સગા મામા થાય છે, હમણાં અમને કલકત્તામાં લાસ્ટ ટાઈમ મળ્યા હતા, આ વખતે નહીં પણ ઓલી વખતે લાસ્ટ બેકમાં, તો એવી રીતે મળ્યા હતા કે એમની જે દીકરી છે એ જે આપી છે એ દીકરીની સાસુ છે એ આપણને સાંભળવા આવતા હતા, પદ્મિનીબેન કરીને લેવાના ન્યુ કોમર હતા પણ સારો રસ લેતા હતા, એટલે પછી ડોલરભાઈ જે રહીએ છીએ બિલ્ડિંગમાં જ ઉપરીએ છીએ એક જ માળામાં એક જ એપાર્ટમેન્ટમાં, એક વાર નીચે મળી ગયા, એ બધા ભાઈ એકબીજાને સ્ટેન્ડ ઓફ કરવા નીચે આવ્યા છે અને ગાડીમાં મૂકવા ફોર્સમાં, તો નીચે મળી ગયા તો ઓળખાણ છે, એને ઓળખાણ કરાવી કે આ મારા ભાઈ છે કેલાલ છે, કેલાલને તો આપણે ઓળખીએ કેમ કે ગુરુદેવ મુંબઈ હતા ત્યારે સ્ટેજ ઉપર આવ્યા હતા, અમે બધા સ્ટેજ ઉપર બેઠા હતા કે જન્મજયંતિ હતી ગુરુદેવની ત્યારે, સ્ટેજ ઉપર બેસે ને મુખ્ય મુખ્ય માણસો એમાં બધાને બોલાવે કે કંઈક પછી ભાઈ તમે ઉપર આવો તમે એમ, કેલાલને ઉપર લીધા હતા, આજુબાજુ બેઠા હતા એટલે તો ઓળખીએ ખરા, એના શો પણ જોયેલા એક બે, એ રીતે પણ એને જોયેલા, અત્યારે તો અવસ્થા દેખાય છે, અત્યારે છોકરો તૈયાર થઈ ગયો છે અવસ્થા દેખાય છે, પછી ઘરે ચા પાણી પીવા લઈ ગયા તો પછી એ લોકોને પણ બોલાવ્યા ભીવાઈને, તે દિવસે નીચે ઓળખાણ થયા પછી એક દિવસ કંઈક ઘરે બધા ચા પાણી પીવા આવો, પછી એમને બોલાવ્યા હતા કેલાલને ને એમના વાઈફને બધાને, શું ઓળખાણ કરી કે એમને દીકરી છે અમારે બહુ થાય છે ફરાણું છે આમ છે આમ, એ બધું તો સ્પષ્ટ કહે છે કે આ બધી ટીકટેક છે અમારી, જાદુ બાદુ જેવી ચીજ જગતમાં નથી, એવી કોઈ વિદ્યા નથી અમે શીખ્યા એમ કહે છે, પણ ટીકટેક હેન્ડ્રિક્સ બધી શીખ્યા છે, એટલે અંડર સર્ટન કન્ડિશન, હા એક વાત થઈ શકે છે, ગમે ત્યાં ગમે તે પ્રયોગ નથી થતો, કન્ડિશનલ એના સ્ટેજ ઉપર બધી ગોઠવણી હોય છે એ જાતને, એમાં એ થઈ શકે છે જે પ્રયોગો કરે છે એ કન્ડિશનલ વાત છે, એક પૈસા કમાવાનો એક બિઝનેસ છે, બીજું કઈ નથી. અહીંયા તો કે છે કે આત્મા ખરેખર ચૈતન્ય ચમત્કારિક ચીજ છે, એમાંથી અનંત અનંત કેવળ જ્ઞાનની પર્યાયો અને અનંત અનંત પરમાનંદની પર્યાયો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. એવી એનામાં શક્તિ છે ને, એ શક્તિ એમને મજરીએ, શક્તિમાં કોઈ ડેપ્રિશિએશન ઊભું ન થાય, અનંત કાળે પણ કોઈ ડેપ્રિશિએશન ઊભું ન થાય. એવો શક્તિનો, અનંત શક્તિઓનો ભંડાર એ પોતે જ આત્મા છે. માટે દ્રવની કોટી ઊંચી છે, ઊંચી છે એનું સ્પષ્ટીકરણ આ છે કે એટલા માટે દ્રવની કોટી ઊંચી છે. પર્યાય ક્ષણે ક્ષણે પલટે છે, પલટે છે એટલે નાશ પામી જાય છે, માટે પર્યાયની કોટી તે અપેક્ષાએ નાની છે. એ તો ઊંચી અને નીચેનું સ્પષ્ટીકરણ આપ્યું. પ્રશ્ન તો પ્રમાણ નયનો છે, એ નયનો વિષય છે, પ્રમાણનો વિષય નથી, એ વાત ત્યાં સમાપ્ત થઈ જાય છે. પર્યાયનું વેદન થાય છે, દ્રવ્યનું વેદન નથી. વિશેષ દ્રવ પર્યાયમાં જે ફરક છે, દ્રવ અને પર્યાય વચ્ચે તફાવત શું છે, અથવા પોતપોતાના સ્થાનમાં પોતે કેવી રીતે છે. કારણ કે પર્યાયની કોટી નાની કીધી તો પછી એકાંતે એમ છે કે એમાં કંઈક બીજું પણ રહસ્ય છે, અથવા બીજો પણ કોઈ પરમાર્થ છે. તો કે વેદન પર્યાયનું થાય છે, દ્રવ્યનું નથી થતો. માટે દ્રવ્યને નયાલિંગી તેવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. ક્યાં આવ્યું? પ્રવચન સારના 172 ગાથાના 20માં બોલમાં. તો ત્યાં દ્રવ ગૌણ છે ને, પર્યાય મુખ્ય છે. વેદન અપેક્ષાએ, વેદન અપેક્ષાએ દ્રવ ગૌણ છે ને પર્યાય મુખ્ય છે. ભલે એ નાની હોય તો તે સ્પષ્ટીકરણ આપવાનું પાછળ હેતુ છે કે અમે નાની મોટી કઈ છે, પણ અમારા જ્ઞાનમાં બીજી પણ વાતો છે ખરી આ સિવાયની. એનો એક પડખું છે, વન ઓફ ધી આસ્પેક્ટ્સ, બીજા પડખા પણ છે. એમ કેવું છે કે પર્યાયનું વેદન થાય છે, દ્રવ્યનું વેદન થતું નથી. દ્રવ દ્રષ્ટિમાં આવે છે અને પર્યાય વેદનમાં આવે છે. જ્ઞાન દશામાં, સાધક દશામાં દ્રવ દ્રષ્ટિમાં આવે છે, એટલે કે પર્યાય દ્રષ્ટિમાં આવતી નથી. દ્રવ્યની દ્રષ્ટિ હોય છે, પર્યાયની દ્રષ્ટિ નથી. ભલે કેવળ જ્ઞાનની પર્યાય હોય તોય તે, અને ભલે એ પર્યાયની ભાવના હોય તોય તે દ્રષ્ટિનો વિષય નથી. દ્રવ દ્રષ્ટિમાં આવે છે અને પર્યાય વેદનમાં આવે છે. શું એટલે કે દ્રવ વેદનમાં આવતું નથી તો કહી દીધું, પણ દ્રવ્યની દ્રષ્ટિ થાય છે પણ પર્યાયની દ્રષ્ટિ થતી નથી. સાધક અવસ્થામાં પર્યાયની દ્રષ્ટિ તો મિથ્યા દ્રષ્ટિને છે જ. તથા પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તે અપેક્ષાએ પર્યાય પૂજનીક અને વંદનીય કહેવાય છે. એટલે વ્યવહાર છે એ પર્યાય સાથે સંબંધ ધરાવે છે, દ્રવ સાથે ને. જેને ધર્મ પર્યાય પ્રગટ થાય એ વંદનીય અને પૂજનીય થાય છે, જેને કેવળ જ્ઞાનાદિ પ્રગટ થાય તે વંદનીય અને પૂજનીય થાય છે. એવો એની સાથે વ્યવહાર કરવામાં આવે છે. બાકી દ્રવ્ય અપેક્ષા એ લીધો તો નિગુદના જીવો અને સિદ્ધના જીવોમાં કાંઈ ફેર નથી. દ્રવ્ય અપેક્ષા એ તો કુદેવ અને સુદેવમાં ફેર નથી, પણ વ્યવહારમાં બેને એક પીઠિકા ઉપર ના બેસાડે. વ્યવહારમાં સુદેવની જ પૂજા થાય, કુદેવની પૂજા ન થાય. વ્યવહારમાં સુદેવની ઉપાદેયતા થાય, કુદેવને કુશાસ્ત્ર હે છે. એટલે વ્યવહારમાં હે ઉપાદેયનો ભાંગો પડે છે. નિશ્ચયમાં તો બધા 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 જીવો એક સરખા છે. એટલે અહીંયા કહે છે કે પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તે અપેક્ષાએ પર્યાય પૂજનીક અને વંદનીય કહેવાય છે. શું? પર્યાય પૂજનીક અને વંદનીય કહેવાય છે. દ્રવની કોટી ઊંચી છે, પર્યાય સાપેક્ષ યોગ્યતા છે કે એક જીવની ભવિતવ્યતા પાકે છે. એક જીવને ભવિતવ્યતા પાકે એવું કોઈ બનતું જ નથી અવસ્થામાં. અનંત કાળે ત્રણેય કાળે મૂળ સ્વરૂપે એક રૂપ છે. એટલે શુદ્ધ પારિણામિક ભાવમાં ફેર નથી. અને ભવ્યતા ત્રણેય કાળે હોવાથી એને પારિણામિક ભાવ કયો છે, પણ તે અશુદ્ધ પારિણામિક છે. તો પારિણામિક તો એ અપેક્ષા એ કહ્યું કે એને કોઈ કર્મ સાથે સંબંધ નથી. નિમિત્ત નિમિત્તે કોઈ કર્મ નથી એની અંદર. એટલા માટે શું પણ એ યોગ્યતા દ્રવ્યની હોવા છતાં પર્યાય સાપેક્ષ યોગ્યતા છે. જ્યારે શુદ્ધ પારિણામિક છે એને પર્યાય સાથે કાંઈ લેવા દેવા નથી. એટલે તો સોગાનીજીએ કહ્યું દ્રવ દ્રષ્ટિ પ્રકાશમાં કે પર્યાયમાં મને નિગોદપણું હો કે પર્યાયમાં મને સિદ્ધપણું હો, મને ના લાભે નથી ને મને નુકસાને નથી. મેરે કોઈ લાભ નુકસાન નહીં, કેમ કે મારે તો કોઈ પર્યાય સાથે સંબંધ નથી. હું મારું સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ તો મારું એવું છે. એવું સ્વરૂપ જેને સમજાય છે તેને પર્યાયમાં નિગુદ અવસ્થા કદી થતી નથી અને એને સિદ્ધ અવસ્થા થઈ જાય છે. એમ સમજી લેવું પાછળ. પણ કોન્સેપ્ટ આ રીતે છે, પોતાના સ્વરૂપ પ્રત્યે સ્વરૂપપણેનો સ્વરૂપપણાનો કોન્સેપ્ટ એવો છે કે મારું સ્વરૂપ એવું છે કે અવસ્થામાં નિગુદપણું સિદ્ધપણું, એની સાથે મને કાંઈ લાભ નુકસાન રહેતો નથી. શું? એટલે ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સંભાવજો. એ કૃપાળુદેવે લીધો. આપણે પોતાની રીતે વાત કરી, કૃપાળુદેવે પોતાની રીતે વાત કરી, બંને એક જ વાત છે. નિયમસારમાં પણ એ વાત એવી રીતે લીધી છે કે શુદ્ધ અશુદ્ધની કલ્પના હંમેશા મિથ્યા દ્રષ્ટિઓને હોય છે. જેની દ્રષ્ટિ પર્યાય ઉપર છે એ શુદ્ધ અશુદ્ધની કલ્પના કરે છે કે હું શુદ્ધ થયો ને હું અશુદ્ધ થયો. જ્ઞાનીઓને તો એ કલ્પના થતી નથી. એવો કળશ છે નિયમ સારો. પર્યાયમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય છે તે અપેક્ષાએ પર્યાય પૂજનીક અને અન્ય કહેવાય છે. એ વ્યવહારની વાત લીધી. પર્યાયની અધિકતા આવતી નથી, પણ છતાં ખ્યાલ છે કે વિદાય છે પર્યાય. દ્રવ્યનું વેદન નથી. દ્રવ્ય તો દ્રષ્ટિ અને લક્ષણો વિષય થાય છે, એનું વેદન થતું નથી. એટલે એ અપેક્ષાએ વેદનની મુખ્યતા છે. વેદનની અપેક્ષાએ વેદનની મુખ્યતા છે, એમાં નવી વેદાયની મુખ્યતા નથી. કેમ કે જેટલું વાપર્યું એટલું આપણું. એક માણસ પાસે કરોડો અબજો થયા, એને વાપર્યા એટલા એના, બાકીના પીડારીએ તે બીજાના. એમ થયું કે ન થયું? હે, એવી રીતે કે જેટલો આનંદ આવ્યો પોતે ભોગ્યો એટલો પોતાનો અંદર રહી ગયો. એ અંદર શું? એ આત્મા, એને આત્મા કીધો પછી ત્યાં. શું? દ્રવની કોટિ ઊંચી છે, કેમ કે દ્રવ અનંત શક્તિઓથી ભરેલું છે. દ્રવની દ્રષ્ટિ કરવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે. હવે દ્રવનો મહિમા એની પાછળના કારણો લઈ લીધા એમણે, કે એક તો એમાં અનંત શક્તિઓ છે, બીજું કે એની દ્રષ્ટિ કરતા મુક્તિનો માર્ગ પર્યાયમાં શરૂ થાય છે. દ્રવ દ્રષ્ટિ વગર મુક્તિનો માર્ગ શરૂ થતો નથી, તે અપેક્ષાએ પણ દ્રવની કુટી ઊંચી છે. કેવળ જ્ઞાનની પર્યાયથી તો અનંત ગુણ સમૃદ્ધ છે, પણ ધર્મ શરૂ થવામાં પણ દ્રવની દ્રષ્ટિ હોય તો જ શરૂ થાય, ને નહીતર શરૂ થાય નહીં. એટલે પણ એની મહત્તા વિશેષ છે એમ કહેવું છે. એટલે પણ દ્રવની મહત્તા વિશેષ છે, ખોટી મોટી છે એટલે મહત્તા વિશેષ છે એમ લેવું છે. એક વેદનને છોડીને દ્રવની મહત્તા વધારે છે, વેદન અપેક્ષા એ પર્યાયની મહત્તા છે. પર્યાય પ્રગટ વેદનમાં આવે અને પર્યાય પ્રગટ થાય ત્યારે જેવું દ્રવ હોય તેવું પોતાના વેદનમાં આવે છે. આ પર્યાયના સ્થાનમાં પર્યાયની મહત્તા કેટલી, કે પર્યાય પ્રગટ વેદનમાં આવે, સ્વસ્મ વેદનમાં આવે, અને એ પ્રકારે પર્યાય પ્રગટ થાય ત્યારે એ દ્રવ કેવું છે એ ખબર પડે, નહીતર દ્રવ કેવું છે એ ખબર પડતું નથી. એટલે પણ જે ભાવભાષણમાં અનુભવાંશ શું કરવા લીધો, કે ત્યાં પણ અંશે વેદન છે, કારણ કે વેદનને પકડીને એને દ્રવનો ભાવ ભાસ્યો, વેદનને પકડીને દ્રવનો ભાવ ભાસ્યો છે, વેદનના આધારે દ્રવનો ભાવ ભાસ્યો છે. એ ભાવ ભાષણમાં પણ વેદનની વેદનને સ્થાન છે, અને અનુભવની અંદર તો સ્વસંવેદન થાય ત્યારે આચાર્ય દેવ કહે છે કે સ્વાનુભૂત્યા ચકાસતે નમઃ સમય સારાય, સમય સારને હું નમું છું, પણ એ ક્યાં પ્રકાશિત થાય છે, સ્વાનુભૂતિમાં સ્વસંવેદનમાં પ્રકાશિત થાય છે. એટલે કે જેવું સ્વસંવેદન છે એવું જ દ્રવ છે એમ પ્રગટ વેદનથી સમજાય છે. દ્રવ કેવું છે, કે જેવું અનુભવની દશા પ્રગટ થઈને અનુભવ થયો એવું જ દ્રવ છે. એટલે આત્મા અનુભવમાં આવ્યો એમ કહેવામાં આવે છે. આત્માનું અનુભવ જ્ઞાન થયું, અનુમાન જ્ઞાનથી એમ નથી લેવું. અનુમાન જ્ઞાન અને અનુભવ જ્ઞાનમાં બહુ ફરક છે. અનુમાન જ્ઞાન પરોક્ષ છે, અનુભવ જ્ઞાન પ્રત્યક્ષ છે. એટલે આત્માનું જ્ઞાન ક્યારે થાય, કે અનુભવ થાય ત્યારે. અનુભવમાં તો પર્યાય જ આવે છે, વેદનમાં તો અનુભવ એટલે વેદન, વેદનમાં તો પર્યાય જ આવે છે. પણ જેવું વેદન છે એવો જ આત્મા છે, બીજા પ્રકારે નથી. માટે આત્માનો અનુભવ થયો એમ કહેવામાં આવે છે. પર્યાયનો અનુભવ થયો એમ ઓછું બોલવામાં આવે છે, એ સમજાવવાનો વિષય છે. આત્માનો અનુભવ થયો એમ અધ્યાત્મમાં કહેવાય છે, કે આત્મા અનુભવ થયો. ગુરુદેવ તો ત્યાં સુધી કહેતા કે જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જણાયો તીર્થંકર આદિ સર્વજ્ઞ મહાત્માઓને, એવો જ આત્મા ચોથા ગુણ સ્થાને એક ત્રી ઇંચને નિર્વિકલ્પ સ્વાનુભવમાં જણાયો. નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ત્રી ઇંચને પણ પ્રગટ થાય તો જેવો કેવળ જ્ઞાનનો વિષય આત્મા છે એવો જ સ્વાનુભૂતિનો વિષય આત્મા છે. સ્વાનુભૂતિ પણ એ આત્માના અવલંબને થઈ અને કેવળ જ્ઞાન પણ એ જ આત્માના અવલંબને થઈ. જ્ઞાનનો ઉઘાડ તારતમ્ય ભેદ છે, વિષયમાં ભેદ નથી, વિષય બે નો એક સરખો છે એમ કે છે. એટલે પર્યાય પ્રગટ વેદનમાં આવે અને પર્યાય પ્રગટ થાય ઈશ્વર સંવેદનની, ત્યારે જેવું ઉદ્રવ હોય તેવું પોતાને વેદનમાં આવે છે અથવા જાણવામાં આવે છે વેદન પૂર્વક. માટે કોઈ વાર પર્યાયની મુખ્યતાથી કહેવાય, વેદનની વાત ચાલતી હોય ત્યારે પર્યાયની મુખ્યતાથી કહેવાય, પણ વસ્તુ સ્થિતિ એ દ્રવની કુટી ઊંચી છે. તુલના કરવામાં આવે તો દ્રવની કુટી ઊંચી છે, વેદનની અપેક્ષા વાત જુદી છે. શું બાકી દ્રવની કુટી ઊંચી છે, કેમ કે એમાં અનંત ગુણની સમૃદ્ધિ ભરી છે અને અનંત ગુણથી સમૃદ્ધ પદાર્થ છે, એ શાશ્વત છે. પાછો આમાં અનંત ગુણ પ્રગટ થયા છે પણ એક સમય માટે, બીજા સમયે એનો નાશ. એ રીતે દ્રવ પર્યાયની તુલના કરી છે. બધા પડખા ચોખ્ખા થઈ જાય છે એની અંદર. શું હાઈ સુધી રાખ દ્રવ્યની મહાનતા, એક સમયની પર્યાયથી અનંત ગુણી છે, તે નય જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાનમાં તો મુખ્ય ગૌણના ભેદ પડતા નથી. દ્રવ્યની મહાનતા બતાવવા પાછળ દ્રવ્યનો આશ્રય કરાવવાનો આશય રહેલો છે. પરંતુ તે મહાનતા સ્વાનુભૂતિ રૂપ સ્વસંવેદનમાં જ માલુમ પડે છે. તેથી કોઈ વાર પર્યાયની મુખ્યતાથી કહેવાય તો ધર્મની શરૂઆતથી માંડીને, શરૂઆતથી લઈને પૂર્ણતા પર્યંત પર્યાય દ્રવ્યનો આશ્રય લેતી હોવા વસ્તુ સ્થિતિ દ્રવ્યની માનતા છે.